તારીખ 5/11/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 706 અને 710 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 118
શું કેવું છે કે સત્પુરુષની આજ્ઞા અનુસાર આધ્યાત્મિક શાસ્ત્રનું અધ્યયન કરવામાં આવે તો તે આત્મજ્ઞાનનો હેતુ થાય છે. પછી ને એટલે આજ્ઞા અનુસાર, સૂચના અનુસાર, આજ્ઞા અનુસાર એમને જો પોતાની મેળે વાંચે આધ્યાત્મિક શાસ્ત્ર તો સ્વચ્છંદ થવાનો સંભવ છે. પણ સત્પુરુષની આજ્ઞા એ સત્પુરુષની સૂચના પ્રમાણે વાંચે, એમની ગાઈડન્સ નીચે વાંચે તો તે આત્મજ્ઞાન થવાનો હેતુ છે. કેમ કે પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સત્પુરુષમાં વર્તે છે. પરમાર્થાત્મા એવો શબ્દ કેમ એ સાંભળ્યો હતો? એમનું શબ્દ સંયોજન બહુ સ્વતંત્ર છે. પરમાર્થ આત્મા એટલે આત્માનું જે કલ્યાણ થાય એ પ્રકારનું પ્રત્યક્ષ પરિણામ તો સત્પુરુષમાં વર્તે છે. શાસ્ત્રમાં તો આત્મા છે નહીં, આ તો દ્રઢ વસ્તુ છે. આની અંદર તો કઈ આત્મા તો વર્તતો નથી. પરિણામ જોવું હોય તો સત્પુરુષમાં જુઓ, એ પોતે પોતાનું આત્મજીત સાધી રહ્યા છે એવું તમને પ્રત્યક્ષ જોવા મળે. અને એનાથી જે આત્મા ઉપર અસર આવે એ અસર કોઈ શાસ્ત્રથી તો ન આવી શકે. સત્સંગનો કોઈ રહસ્ય હોય તો એ છે કે એમાં પરિણમન જોવા મળે છે. પોતાથી આગળ વધેલા મુમુક્ષુઓનું પણ પરિણમન જોવા મળે છે અને જ્ઞાનીનું પણ પરિણમન જોવા મળે છે. અને પરિણમન જોવા મળે એની જે અસર પરિણમન ઉપર આવે એવી અસર શાસ્ત્રમાંથી ને કદી ન આવી શકે. મુમુક્ષુએ જો કોઈ સત્પુરુષનો આશ્રય પ્રાપ્ત થયો હોય તો પ્રાય જ્ઞાનની યાચના કરવી ન ઘટે, માત્ર તથારૂપ વૈરાગ ઉપશમાદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે, ઉપાય કરવા ઘટે તે યોગ્ય પ્રકારે સિદ્ધ થયે. જ્ઞાનીનો ઉપદેશ સુલભપણે પરિણમે અને યથાર્થ વિચાર તથા જ્ઞાનનો હેતુ થાય છે. કે મુમુક્ષુએ જો કોઈ સત્પુરુષનો આશ્રય પ્રાપ્ત થયો હોય તો, યોગ પ્રાપ્ત થયો હોય તો એવું નથી લીધું, આશ્રય પ્રાપ્ત થયો હોય તો એમ લીધું. એટલે સત્પુરુષના આશ્રય રહેવાની બુદ્ધિ થઈ હોય તો જ્ઞાનની યાચના કરવી ન ઘટે. કે મને જ્ઞાન પ્રાપ્તિ કરાવો એમ ન કહેવું. જો કે જ્ઞાન પ્રાપ્તિ વિના આત્મકલ્યાણ નથી, પણ સિદ્ધિ જ્ઞાનની માગણી નહીં કરતા વૈરાગ્યને ઉપશમ પ્રાપ્ત થાય એવો પોતે ઉપાય કરવો. એક બાજુ સત્પુરુષના આશ્રય અને ભક્તિ, બીજી બાજુ પોતાને વૈરાગ્યને ઉપશમ થાય એવો એને ઉપાય કરવો ઘટે. એટલે કે ઉદયની અંદર નિરસપણું આવે એ પ્રકારે પ્રવર્તવું ઘટે. જો એટલું કરી શકે તો જ્ઞાન પ્રાપ્તિ આપોઆપ જ છે વગર માગે. અને માગવાથી કોઈ જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય છે એવું તો છે ને. ચાલો સત્પુરુષ પાસે જ્ઞાનની પ્રાપ્તિ માટે માગણી કરી કે મને કઈ જ્ઞાન પ્રાપ્તિ કરાવો, તો તેથી કઈ જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય છે એવું તો કઈ નથી. કેમ કે યોગ્યતા વિના તો જ્ઞાન પ્રાપ્તિ છે નહીં. તો યોગ્યતાનો ઉપાય કરે એટલે જ્ઞાન પ્રાપ્તિ સહજ છે, આપોઆપ છે. આપ કેમ તે યોગ્ય પ્રકારે સિદ્ધ થયે એટલે શું? વૈરાગ ઉપશમ ભક્તિ આદિ યોગ્ય પ્રકારે પ્રાપ્ત થયે. જ્ઞાનીનો ઉપદેશ સુલભપણે પરિણમે છે, એ જે આત્મકલ્યાણનો ઉપદેશ આપે છે એ સહજ માત્રમાં પરિણમે છે. અને યથાર્થ વિચાર એટલે યથાર્થ આત્મકલ્યાણનો વિચાર છે એનું કા હેતુ થાય, અથવા તો યથાર્થ જ્ઞાનનો હેતુ થાય છે. ઉપાય એટલે આમ તો શું છે કે એ સંબંધીની જાગૃતિ. કેમ કે જાગૃતિ વગર ઉદયની અંદર ઘૂસી જાય છે. મુમુક્ષુતામાં જેટલા દરજ્જે જાગૃતિ એટલા દરજ્જે મુમુક્ષુતા સમજવા યોગ્ય છે. જો જાગૃતિનો અભાવ તો મુમુક્ષુતાનો પણ અભાવ. જેટલી જાગૃતિ એટલી મુમુક્ષુતા. કેમ કે માર ક્યાં ખાય છે? અજાગ્રત છે ત્યાં. નુકસાન ક્યાં કરે છે? જ્યાં અજાગ્રત છે ત્યાં. જ્યાં સુધી ઓછી ઉપાધિ વાળા ક્ષેત્રે આ જીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુમુક્ષુએ કોઈ એક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિ વાળા ક્ષેત્રે જવું ન ઘટે. કેમ કે તેથી ઘણી સદવૃત્તિઓ મોડી પડી જાય છે, અથવા સદવૃત્તિઓ વર્ધમાન થતી નથી. એટલું સરસ માર્ગદર્શન આપ્યું છે. મારે કુદરત એવું થયું હતું, મુંબઈ છોડીને ભાવનગર આવ્યા પછી આ ગ્રંથ મળ્યો, અને આ હાથમાં આવ્યા પછી મુંબઈની ઓફર આવી. તમે તમારી શરતે મુંબઈ આવી જાઓ. અને મેં એક પોસ્ટકાર્ડ લખી નાખ્યું કવરના જવાબમાં કે કોઈ શરતે મુંબઈ આવવું નથી. એકવીસ વર્ષની ઉંમરે બે વર્ષ મુંબઈ રહ્યો હતો ત્યારે ઘણી મહત્વાકાંક્ષા સેવી હતી. પછી વિચાર ફેર્યા એટલે મહત્વાકાંક્ષા ઉપર ચોકડી મૂકી અને નિર્ણય કર્યો કે આ દિશામાં હવે હાલવું છે, બીજી દિશામાં નથી હાલવું. પછી ઓફર આવી. પછી પ્રલોભનો તો જિંદગી દરમિયાન ઘણા આવ્યા, પણ પછી નક્કી કર્યું કે શાંતિ વેચીને કઈ પૈસા કમાવા નથી. આપણને શાંતિ પ્રાપ્ત હોય, શાંતિ મળતી હોય. આવો વચનો હોય કૃપાલ દેવના કે જ્યાં સુધી ઓછી ઉપાધિ વાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ, કલ્પના કીધું, વિશેષ મેળવવાના પ્રસંગો ન કીધા, વિશેષ મેળવવાની કલ્પના, કેમ કે એ તો પ્રારબ્ધ અનુસાર મુમુક્ષુ એ વધારે ઉપાધિ વાળા ક્ષેત્રે જવું ન ઘટે. સબ્જેક્ટ ટુ કન્ડિશન એટલી છે કે કોઈ વિશેષ અલૌકિક હેતુ વિના. હવે ત્યાં કોઈ સત્પુરુષનો યોગ મળતો હોય, કોઈ અલૌકિક આત્મકલ્યાણનું સાધન બનતું હોય, એ વાત જુદી છે. એવું ન હોય તો પૈસા ખાતર ન જવું જોઈએ. આ બધી વાત તો ભાઈ તે ચોટી ગયેલી એકદમ, પછી એમાંથી કઈ મન થાય નહીં. પછી પ્રોગ્રેસ થયા પછી તો એમ થાય ને કે ભાઈ તો પૈસા કમાવા માટે શાંતિ વેચવાની છે. કેટલા પૈસાથી કેટલી શાંતિ મળે એ તો જગતમાં કોઈ ધોરણ તો છે નહીં. ભાઈ તમે આટલા પૈસા આપો તો આટલી શાંતિ મળવાની છે, એ તો કોઈ પ્રશ્ન છે. પણ તમે પોતે શાંતિ કમા પૈસા મેળવવા માટે એ ક્ષેત્રે જાઓ તો તમારી શાંતિ તો જાય જ તે. તો શાંતિ વેચીને પૈસા કમાવા જેવું થયું. પૈસા આપીને શાંતિ તો ખરીદી શકાતી નથી. મુમુક્ષુ ને તો એની સદવૃત્તિઓ મોડી પડી જાય, અથવા એને જે આત્મકલ્યાણની વૃત્તિ હોય એ વધે નહીં, એવું જ ક્ષેત્ર છે. યોગ વાશિષ્ઠના પ્રથમના બે પ્રકરણ એ છે મુમુક્ષુતાના અને વૈરાગ્યના બે પ્રકરણ છે યોગ વાશિષ્ઠમાં. અને તેવા ગ્રંથોનો મુમુક્ષુએ વિશેષ કરીને લક્ષ્ય કરવા યોગ્ય છે. એ 706 પૂરો થયો. અંગત નામ કરેલી છે. આત્મા સચ્ચિદાનંદ જમણી બાજુ નાગરિક લિપિમાં છે ને ડાબી બાજુ ગુજરાતીમાં લખેલું છે. આત્મા સચ્ચિદાનંદ, સત એટલે શાશ્વત ચૈતન્ય અને આનંદ સ્વરૂપ આત્મા છે. જ્ઞાન અપેક્ષા એ સર્વવ્યાપક સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું એમ વિચારવો અને ધ્યાવવો, ક્ષેત્ર અપેક્ષા એ નહીં. સર્વવ્યાપક પણ છે, ક્ષેત્ર અપેક્ષા એ નથી આત્માનું. જ્ઞાન અપેક્ષા એ છે, એટલે જ્ઞાન છે એ બધું જાણે છે. જ્ઞાન અપેક્ષા એ સર્વવ્યાપક છું એનો અર્થ પણ એવો નથી કે જ્ઞાન આત્માનું ક્ષેત્ર છોડીને બધે વ્યાપે છે, પણ વ્યાપીને જાણે એવી એટલું સ્પષ્ટ જાણે છે. એવી રીતે જ્ઞાન અપેક્ષા આત્મા સર્વ વ્યાપક છે એવા વચનથી આ લોકોએ આત્માને સર્વ વ્યાપક ગણ્યો છે વેદાંતમાં. ક્ષેત્ર અપેક્ષા એ નથી, જાણવાની અપેક્ષા એ છે. નિર્મળ, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ, ચૈતન્ય ઘન, પ્રગટ આત્મ સ્વરૂપ છે. મારું સ્વરૂપ, આત્મ સ્વરૂપ એટલે મારું સ્વરૂપ નિર્મળ છે, અત્યંત નિર્મળ છે. નિર્મળ એટલે રાગાદીની જે મલિનતા છે, વિભાવની જે મલિનતા છે એથી રહિત એમ. અત્યંત નિર્મળ એટલે સંપૂર્ણપણે નિર્મળ. પરમ શુદ્ધ એ પણ એ જ વાત કરવી છે, અશુદ્ધિ રહિત તે શુદ્ધ, પૂરેપૂરું શુદ્ધ. ચૈતન્ય ઘન પ્રગટ આત્મ સ્વરૂપ છે. પ્રગટ છે એટલે નિરાવરણ છે એમ લેવું છે, કેમ કે આવરણ તો અવસ્થાને હોય, સ્વરૂપને આવરણ ન હોય. જેમ કે દિવાસળીમાંથી અગ્નિ પ્રગટ થાય તો એ જે અગ્નિની જ્યોત છે એ નાની મોટી લાલ પીળી એ જ્યોતમાં બધું હોય, પણ દિવાસળીના ટોપકામાં નાનું મોટું ન હોય અગ્નિ કે લાલ પીળા પણ ન હોય, કેમ કે એ શક્તિરૂપ અગ્નિ છે. એટલે જે કાંઈ ફેરફાર છે આવરણ અને નિરાવરણનો ફેરફાર એ અવસ્થાને લાગુ પડે છે, મૂળ સ્વરૂપના આવરણ લાગુ નથી પડતું. એ તો અનાદિ આનંદ જેવું છે તેવું નિરાવરણ જ છે. એટલે એને પ્રગટ આત્મ સ્વરૂપ છે એમ લીધું છે. પ્રગટ કયો, પ્રત્યક્ષ કયો, જોકે પ્રગટ અપ્રગટ પણ અવસ્થા ભેદ છે. આત્મ સ્વરૂપ તો સર્વકાળે જેવું છે તેવું જ છે, પણ અપ્રગટ નથી ને આવરણ વાળું નથી, માટે નિરાવરણ કહેવાય ને પ્રગટ કહેવાય છે, કહેવા માટે છે. બાકી એને એ ભેદ લાગુ નથી પડતો. સર્વને બાદ કરતા કરતા જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. સર્વને બાદ કરતા કરતા એટલે સર્વ જ્ઞેયાકારોને પણ બાદ કરતા કરતા, કેમ કે બીજું તો શું બાદ કરવાનું છે, આત્મામાંથી તો બીજું શું બાદ કરવાનું છે. જ્ઞાનમાં જ્ઞેયો જણાય છે તો એને પણ ગૌણ કરતા બાદ કરતા જે અબાધ્ય અનુભૂતિ સ્વરૂપ રહે છે, અનુભવની પ્રક્રિયા સ્વરૂપ છે તે આત્મા છે. અહીંથી આત્માનો પત્તો લાગે છે. અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. નિરાકારોને બાદ કેવી રીતે કરવા, આ પ્રશ્ન અહીંયા થાય. બાદ કરવાનો અર્થ અહીંયા ગૌણ કરવાનો સવાલ છે. જ્ઞાનમાંથી જ્ઞેયો ચાલ્યા જાય એમ નથી કેવું, પણ જ્ઞાનમાં જ્ઞેયો ભલે જણાય તો પણ તેને ગૌણ કરવા, એટલું જ. ટેકનિક જે છે એ આટલી છે, મુખ્ય ગૌણ કરવાની. તો કે જીવ મુખ્ય ગૌણ તો કરે જ છે, જ્યારે જીવને જે કામ કરવું હોય તે મુખ્ય કરે છે, બાકી બધું ગૌણ કરે છે. એ તો કરે જ છે, એટલે એને નથી આવડતું એવું નથી. મુખ્ય ગૌણ કરતા આવડે, જેનું ઇમ્પોર્ટન્સ દેખાય, જેની મુખ્યતા દેખાય, બાકી બધું ઓટોમેટિક ગૌણ થાય છે. જે આત્માનો જ્ઞાનાનુભવ છે, એ જ્ઞાનાનુભવ શાંતિદાયક છે. તો જો જીવને શાંતિ મળતી હોય તો એને મુખ્ય કરવું જોઈએ. અનેક જ્ઞેયો જણાય છે અને જે તે જ્ઞેયો પ્રત્યે આ જીવને આકર્ષણ થાય છે તે અશાંતિ ઉત્પન્ન કરે છે. જ્યારે જ્ઞેય પ્રધાનતા આવે છે ત્યારે જ્ઞેય લુબ્ધતા આવે છે, અને જ્ઞેયમાં લોભાવાથી, જ્ઞેય પ્રત્યે આકર્ષાવાથી જીવને અશાંતિ થાય છે. જે શાંતિ ઈચ્છે છે, ચાહે છે, એ અશાંતિના કારણને ગૌણ કરવું રહ્યું. તમારા ઓફિસના ટેબલ ઉપર કે કાઉન્ટર ઉપર એક સાથે અનેક ઘરાગ આવ્યા, તમારે મુખ્ય ગૌણ કરવું જ પડે. તમે એક એટ અ ટાઈમ બધાને તો એટેન્ડ કરી શકો ને, ક્રમથી જ એટેન્ડ કરી શકો એવી વસ્તુ સ્થિતિ છે, તમે શું કરો? કે જે વધારે તમને લાભ આપે એને મુખ્ય કરો, બાકીને ગૌણ કરો. અને એમ કરવા જતા એ ગ્રાહક ઉઠીને ચાલ્યો જાય તો તમે ચાલ્યું જવા પણ દો, બીજો ઉપાય નથી. એમાં લાભ નુકસાન સાથે જ મુખ્ય ગૌણનો સંબંધ છે. એમ અહીંયા લાભ નુકસાનનો ટર્મ શાંતિ અશાંતિ છે. અશાંતિ છે તે નુકસાન છે જીવને, અને શાંતિ છે તો લાભ છે. એટલું સમજાય તો જે એ ટર્મ ઉપર પોતાના મુખ્ય ગૌણની પ્રવૃત્તિ ગોઠવે. જગતમાં બીજી ટર્મ છે લાભ નુકસાનની, આ અશાંતિ અશાંતિ એ ટર્મ છે લાભ નુકસાનની. બસ સમજણ ઉપર આખો આધાર છે. મુખ્ય ગૌણ કરતા તો આવડે છે, એટલે જ્ઞેયોને ગૌણ કરતા એ સમય સારની 15મી ગાથા આવી. જ્ઞાન વિશેષને તિરોભાવ કરવો, સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરવો. કેમ કે જે બાદ કરતા જ્ઞાન સામાન્ય રહ્યું, જ્ઞાન વિશેષને બાદ કરો તો જ્ઞાન સામાન્ય રહ્યું. જ્ઞાન સામાન્યમાં જ્ઞાન વેદન છે, જ્ઞાનાનુભવ છે, એને મુખ્ય કરો અથવા એને આવિર્ભાવ કરો તો એ જ આત્મા છે. એ જ્ઞાનાનુભવ તે જ આત્માનુભવ છે, આત્માનો અનુભવ છે તે જ્ઞાનાનુભવ છે. જે સર્વને જાણે છે તે આત્મા છે. આ બધું જે જાણનાર છે તે આત્મા જ છે. જ્ઞાન સ્વરૂપી છે એમ લીધું છે. કેવું છે? કે આત્મજ્ઞાન સ્વરૂપી છે. જે સર્વભાવને પ્રકાશે છે તે આત્મા છે. બધા જ્ઞાનના જ બોલ છે. બધા ભાવોને પણ એ જ પ્રકાશે છે. રાગ થયો એને પણ એ જાણે છે, ક્રોધ થયો એને જાણે છે, કોઈ પણ વૃત્તિ થઈ એને જાણે છે. ઉપયોગમય આત્મા છે, જે જ્ઞાનનો પર્યાય ઉત્પન્ન થાય છે, તે મય આત્મા છે. એટલે એવો સ્વભાવ છે, તે મય છે એટલે એવો સ્વભાવી આત્મા છે, ઉપયોગ સ્વભાવી આત્મા છે. અવ્યાબાદ સમાધિ સ્વરૂપ આત્મા છે. આત્મામાં લીનતા થાય તેને કોઈ બાધા ન કરી શકે. સાતમી નારકીની વેદનાને ઓળંગીને આત્માના આનંદનો અનુભવ ચોથા ગુણ સ્થાને જીવ કરે છે કે નહીં, ત્યાં તો નવું સમ્યક દર્શન થાય. સમ્યક દ્રષ્ટિ કોઈ દિવસ નીચે જાય નહીં, ત્રીજી નારકીથી નીચે એની ઉત્પત્તિ નથી. કોઈ પૂર્વના અપરાધ કારણે નરકની ગતિ નિકાચિત બંધે પડી ગઈ હોય ને ફરે નહીં તો ત્રીજી નારકી સુધી હોય, ચોથી નારકીથી તો બધા મિથ્યા દ્રષ્ટિ જ હોય છે. પણ સાતમી સુધી પણ સમ્યક દર્શન થાય ત્યારે આત્માનો અપૂર્વ આનંદ આવે. એવી રૌરવ નરકની વેદના વચ્ચે પણ એ વેદનાનું ઉલ્લંઘન કરીને આત્માની શાંતિ જીવ પ્રગટ કરી શકે છે. કેમ કે આત્માની જે સમાધિ ત્યાં થાય છે, લીનતા થાય છે, સમાધિ એટલે લીન, એને કોઈ બાધા પહોંચાડી શકતો નથી, કોઈ પ્રતિકૂળતાની પહોંચ અંદરમાં આત્મ પરિણામ સુધી નથી. જે અંતર્મુખ પરિણામ થયા એને પકડીને કોઈ બહિર્મુખ કરી દે એવું જગતમાં બની શકતું નથી. એ પોતાની શક્તિથી, પોતાની તાકાતથી અંતર્મુખ વળેલો જીવ છે. જગતમાં કોઈ એવી શક્તિ નથી કે એને બહિર્મુખ કરે. એટલે અહીંયા સમાધિને અવ્યાબાદ વિશેષણ લગાડ્યું છે કે અવ્યાબાદ સમાધિ સ્વરૂપ આત્મા છે. એ આત્માનું એવું સ્વરૂપ છે. આ તો સ્વરૂપની જ વાત કરે છે, પર્યાયની વાત નથી કરતા, પણ પર્યાયથી સમજાવવું પડે. આત્મા છે, આત્મા છે, એમની આત્મા અત્યંત પ્રગટ છે. ઠીક, થોડો ઘણો પ્રગટ નથી, અત્યંત પ્રગટ છે. હું છું એવું ઘુસાડી દો જોયું તમે પોતાની હયાતી અથવા વિદ્યમાનતાને કેન્સલ કરી શકાય એવું છે? ગમે ત્યાં જાય ને હજારો માણસોના ફંક્શનમાં તો મારી હયાતીની નોંધ કોણ કોણ લે છે એ જોશે, અને જશે તો મારી આ પોતાની હાજરી પ્રસિદ્ધ કરવા જશે. આ મોટા ફંક્શનમાં જવાનું થાય છે ને તો મારે શું કરવા જાય છે? ખાવા પીવા જાય છે એવું કઈ નથી, હાજરી પુરાવા જાય છે. એનું કારણ શું છે? કે પોતાની જે વિદ્યમાનતા છે, હયાતી છે, એનું જીવને ઘણું મહત્વ છે. બીજા બધા કરતા, ખાવા પીવાને બીજા બધા કરતા એનું મહત્વ વધારે છે. કેમ કે આત્મા અત્યંત પ્રગટ છે. ઓલી વિભાવનું સ્થાન છે, આ સ્વભાવના સ્થાને વાત કરવી. આ એક વચનામૃત જે છે 710 નું, એક બહુ અલૌકિક વાત કરી છે આમાં. આત્મા છે, આત્મા અત્યંત પ્રગટ છે. કેમ કે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. ક્યાંથી અત્યંત પ્રગટ છે? કયા કારણે અત્યંત પ્રગટ છે? કયા ચિહ્નથી, કયા લક્ષણથી, કઈ નિશાની છે એની? કે સ્વસંવેદન છે, નિરંતર અનુભવમાં, પ્રગટ અનુભવમાં આવે છે બધાને. એટલે કે બધા જીવોને, બધા આત્માઓને જે જ્ઞાનમાં જ્ઞાનવેદન છે એ નિરંતર સતત ચાલુ જ રહે છે. એનો ત્યાગ થઈ શકતો નથી, એનો અભાવ થઈ શકતો નથી, મટી શકતો નથી, નાશ થઈ શકતો નથી. અહીંથી સ્વસંવેદનથી આખો આત્મા પકડવામાં આવે છે. આત્મા અત્યંત પ્રગટ છે ત્યાં ચોંકી જાય, હે હું અત્યંત પ્રગટ છું? કેવી રીતે? કે આ સ્વસંવેદનથી ખબર પડી એવી વાત છે. શું પ્રગટ અનુભવ છે એનો, સ્વસંવેદનનો. ત્યાંથી હયાતી પકડાય છે, વેદનથી આત્માની હયાતી પકડાય છે. સીધું પોતાના જ્ઞાન વેદન આત્મા છે, આત્મા અત્યંત પ્રગટ છે ત્યાં ચોંકી જાય, હે હું અત્યંત પ્રગટ છું? કેવી રીતે? કે આ સ્વસંવેદનથી ખબર પડે એવી વાત છે. શું પ્રગટ અનુભવ છે એનો, સ્વસંવેદનનો. ત્યાંથી હયાતી પકડાય છે, વેદનથી આત્માની હયાતી પકડાય છે. સીધું પોતાના જ્ઞાન વેદન ઉપર લક્ષ જાય. તે આત્મા નિત્ય છે, એટલે મૂળ સ્વરૂપે આત્મા કાયમ છે, અનુત્પન્ન છે, કોઈ એને ઉત્પન્ન કરતું નથી, અને અમિલન સ્વરૂપ હોવાથી, અમિલન સ્વરૂપ એટલે બીજા કોઈની સાથે તત્વ ભળતું નથી, કોઈ અન્ય ભાવ અને અન્ય દ્રવ્ય સાથે એડલ્ટ્રેશન, ભેળસેળ થતી નથી, મિલાવટ થતી નથી. ભ્રાંતિ પણ એ પરભાવનો કરતા છે, એટલે કે વિભાવ પરિણામે, ભ્રાંતિને કારણે પરિણમે છે. ભ્રાંતિ એટલે ભૂલી જાય છે કે મૂળ સ્વરૂપે હું કેવો છું. અને કર્મજનિત પર્યાય છે એવો પોતાને કલ્પે છે, માને છે, સ્વીકારે છે, અને પછી અનેક પ્રકારના વિભાવે પરિણમે છે. ભ્રાંતિ પણ એ પ્રભાવનો કરતા છે, તેના ફળનો ભોગતા છે, અને પછી ભ્રાંતિ પણ એ ફળને ભોગવે છે. મને દુઃખ પડ્યું, મને સુખ પડ્યું, મને અનુકૂળતાઓ આવી, ભાન થયે, મૂળ સ્વરૂપનું ભાન થયે, જીવ સ્વભાવ પરિણામી છે. પછી સ્વભાવનો પરિણામ સહેજે 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 ચાલે, એ આના જેવું છે. દોરડીમાં સાપની ભ્રાંતિ થઈ અને ભય થયો કે અરે મારા ઘરમાં સાપ ક્યાંથી આવ્યો, હવે શું થશે, ઘરમાં સાપ ગરી ગયો, હવે એને કાઢવો કેવી રીતે? જ્યાં ખબર પડી ત્યાં તો દોરડી છે, પછી ભય લાવવો હોય તો લાવી શકાય ખરો? એ ભાઈ ઉત્પન્ન કરવા હોય તો થઈ શકે ખરો? આ એવું છે. બસ પોતાના સ્વરૂપનું ભાન થયે, વિભાવ પરિણામે પરિણમવું અશક્ય છે. જેવી રીતે પેલી ડર લાવવો અશક્ય છે એના જેવું છે. કેમ કે ખબર પડી ગઈ હું આવ્યા બાદ સ્વરૂપ છું, મને ભય છો, મને નુકસાન છું, મને લાભ છું, મને વધઘટ તો થતી નથી. જેટલા કોઈ સંયોગ વિયોગ છે બધા સ્વપ્ન જ, સ્વપ્નવત છે. જેમ સ્વપ્નમાં બધું કલ્પિત છે એવું છે. કેમ કે જીવની અંદર એને કોઈ સંબંધ નથી, જીવમાં અંદરમાં એને કોઈ સંબંધ નથી. એ સંબંધ જોડવો તે કલ્પના છે, એ સ્વપ્ન દશા છે. છતાં પણ સંબંધ જોડવો તે સ્વપ્ન દશા છે. જેમ સ્વપ્નમાં જીવ અશક્ય એવું પોતાનું મૃત્યુને પણ જોવે છે, કોઈ પોતાના મૃત્યુને જોઈ શકે નહીં. કેમ કે જોઈ શકે તો જીવતો હોય, જોવા માટે જીવતો હોય તો પોતાનું મૃત્યુ કોણ જોઈ શકે? એ તો કોઈ જોઈ શકે નહીં, છતાં સ્વપ્નમાં જોઈ શકે. સ્વપ્નમાં બધી ખબર પડે ને, કારણ કે પોતે જોવે કે મને આમ થાય છે, મને આમ થાય છે, પણ પોતે જુદો રહે છે. એવા સંબંધો છે બધા, કેમ કે જીવમાં કોઈ સંબંધ નથી. એમ છતાં જેટલા સંબંધો પોતે કલ્પ્યા જોડ્યા એ બધા સ્વપ્નમાં દર્શાય છે. ખરેખર જીવને કઈ લેવા આ કે દેવા કઈ નથી. અત્યાર સુધીમાં અનંત વાર મનુષ્ય થયો, અનંતા કુટુંબો મૂકીને આવ્યો છે. જે કુટુંબમાં અત્યારે મમત્વ કરે છે એવા તો અનંતા છોડીને આવ્યા છે, અને એમાંથી આજે કોઈ હોય તો સ્વીકારવાનું મન થાય નહીં, એ સ્વીકારે નહીં, એને હામા વાળાને સ્વીકારવાનું મન થાય નહીં, પોતાને સ્વીકારવાનું મન થાય નહીં. અને કદાચ પૂર્વનો મમત્વ ભાવ જાગે તો માર ખાવો પડે, બીજું કઈ ન થાય. તમે એમ કહો કે ભાઈ ગયા ભાવમાં આટલા વર્ષ પહેલા હું અહીંયા હતો અને આ ઘરનો માલિક જ હું છું, આ બધું મેં વસાવ્યું છે, આ બધું મેં મહેનત કરીને હું કમાણો છું, આ બધું ભેગું કરીને હું મૂકીને અહીંથી ગયો છું, તો કે ભાઈ સાહેબ જાઓ ને અહીંથી નકામું કઈ લાગુ પડવા આવ્યો એવું દે ને લાગે કે આ કોઈ માણસ. સમજો જે કરવા આવ્યો છે મારીને કાઢી મૂકે, આ હાલત છે. જેના માટે મમત્વ કરી કરીને હેરાન હેરાન થઈ ગયો એની આ સ્થિતિ છે. પણ ભાન થયે સ્વભાવ પરિણામે છે, પછી નામ ન લે. ભાન થઈ ગયું આત્માનું, પછી નામ ન લે. ઠીક છે, હાલ તો એમ હાલવા દે. આમાં ગમે તેમ હાલે તો મને લાભ નુકસાનનું કારણ નથી કાંઈ. સર્વથા સ્વભાવ પરિણામ તે મોક્ષ છે. મોક્ષની પરિભાષા કરી, સ્વભાવ પૂર્ણ શુદ્ધપણે કરીને મનમાં પ્રગટ થાય એનું નામ મોક્ષ દશા છે. મોક્ષ દશા એટલે આત્માના સ્વરૂપની એકદમ પૂરેપૂરી પોઝિટિવ દશા છે, બીજું કાંઈ નથી. સર્વથા સ્વભાવ પરિણામ તે મોક્ષ છે. હવે બધી પર્યાયોની વ્યાખ્યા કરી છે. સદગુરુ, સત્સંગ અને સત્શાસ્ત્ર, સદવિચાર અને સંયમ આદિ તેના સાધન છે, મોક્ષના સાધન છે. સદગુરુ પહેલા લીધા છે, પછી સત્સંગ લીધો છે, પછી સત્શાસ્ત્ર લીધા છે, ક્રમથી ઉતરતો ક્રમ લીધો છે. સદગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર, સદવિચાર અને સંયમ તો છેલ્લે લીધો છે, જો કેમ કે સાચું તો પછી થાય છે. પહેલેથી કોઈ સંયમ લે તો એ કોઈ સાધન નથી. આત્માના અસ્તિત્વથી માંડીને નિર્વાણ સુધીના પદ સાચા છે, અત્યંત સાચા છે. કેમ કે પ્રગટ અનુભવમાં આવે છે. આત્માના અસ્તિત્વનું ભાન ચોથા ગુણ સ્થાને થાય, અને નિર્વાણ પદ છે એ 14મા ગુણ સ્થાન પછી 15મું સ્થાન છે. એ બધા પદ અત્યંત સાચા છે. એ બધા સ્વભાવ પરિણામો છે અને બધા તબક્કા પછી નિર્વાણ પદની ઉત્પત્તિ થાય છે એટલે સાચું છે. એ અત્યંત સાચું છે કેમ કે એનો પ્રગટ અનુભવ થાય છે. ભ્રાંતિપણે આત્મા પરભાવનો કરતા હોવાથી શુભ અને અશુભ કર્મની ઉત્પત્તિ થાય છે. જે શુભ અને અશુભ કર્મ બંધાય છે એ ભ્રાંતિપણે આત્મા રાગ દ્વેષ મોહથી પરિણમો તેનું કારણ છે. ભ્રાંતિ ગયા પછી શુભાશુભ કર્મનું બંધન નથી લીધું. આમ તો અલ્પ બંધન થાય છે પણ એ ગણતા નથી. ભ્રાંતિ સહિત થાય ત્યારે પૂરેપૂરો બંધાય છે, માટે પછી તો છૂટો રહે છે. બંધ થાય છે તો પણ પોતે છૂટો રહે છે અનુભવમાં. માટે ભ્રાંતિગતપણે જે બંધ થાય છે તે બંધ છે અને એમાં શુભાશુભ કર્મનું બંધન લીધું છે. પછી તો શુભાશુભ બંધાય એની સાથે પોતાને જ સંબંધ નથી. અલ્પ બંધન થાય એની સાથે પોતાને સંબંધ નથી રહેતો, પોતે તો ભિન્ન જ રહે છે. કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભોગવે છે સંસાર અવસ્થામાં. એ કર્મ છે જે બંધાણું તે ફળ આપવાનું છે એનો ભોગવ તો આત્મા કરશે. ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીના સર્વ ન્યૂનાધિક પર્યાય ભોગવારૂપ ક્ષેત્રો અવશ્ય છે આ જગતની અંદર. તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ તો બ્રહ્માંડમાં શુભાશુભ કર્મ ભોગવવાના ક્ષેત્રો છે. ઉપરમાં સ્વર્ગ છે શુભ કર્મના ભોગવટા માટે, નીચેમાં નારકી વગેરે છે. જેટલા પ્રકારના શુભ અને શુભ થાય છે એટલા ફળ ભોગવવા માટેનું સ્થાન છે. બધા અવશ્ય છે, એ કોઈ કલ્પના નથી, એ અવશ્ય છે. નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગે તન્મય આકાર સહજ સ્વભાવે નિર્વિકલ્પણે આત્મા પરિણમે તે કેવળ જ્ઞાન છે. આ કેવળ જ્ઞાનની પરિભાષા કરી છે. કેવળ જ્ઞાનનું પરિણમન કેવું હોય કે નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગે પૂરેપૂરો કેવળ એટલે પરિપૂર્ણ ઉપયોગ સ્વભાવ જ્ઞાનની અંદર થઈ ગયો એવો જેનો ઉપયોગ છે. સ્વરૂપમાં તન્મય આકાર છે એટલે એકાગ્ર છે પૂરેપૂરો. એવું સહજ સ્વભાવે છે, કૃત્રિમતા નથી. નિર્વિકલ્પણે છે કેમ કે સ્વરૂપ પણ નિર્વિકલ્પ છે. એવું જે પરિણમન થાય તે પરિણમનને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાનને કેવળ એવું વિશેષણ એટલા માટે વાપર્યું છે કે જ્ઞાનમાં બીજા કોઈ ડિસ્ટર્બન્સ નથી. તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે સમ્યક્ત્વ છે. તથારૂપ પ્રતીતિપણે પરિણમે એવી જ પ્રતીતિ જેવું જેવું કેવળ જ્ઞાન છે જેવો સ્વભાવ છે એવી પ્રતીતિરૂપ પરિણમન થાય શ્રદ્ધામાં તો તે સમ્યક્ત્વ છે. નિરંતર તે પ્રતીતિ વર્તા કરે તે ક્ષાયિક સમ્યક્ત્વ કહીએ છીએ. અને એવી પ્રતીતિથી ચ્યુત ન થાય, સદાય એવી પ્રતીતિ વર્તા કરે તેને ક્ષાયિક સમ્યક્ત્વ કહેવામાં આવે છે. ક્વચિત મંદ, ક્વચિત તીવ્ર, પછી વિસર્જન, પછી સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને ક્ષયોક્ષમ સમ્યક્ત્વ કહીએ છીએ. આ દશામાં મંદતા તીવ્રતા આવે છે. ખરેખર સંકિત તો સંકિત પણ રહે છે પણ પરિણામની અંદર આત્મ પરિણામની અંદર તીવ્ર મંદ થાય છે. એવા જે પ્રકાર થાય છે તે સૂક્ષ્મ સંકેતના કાળમાં થાય છે. સૂક્ષ્મ સંકેત છે એ કદી નાશ પામે, ક્ષાયિક સંકેત કદી નાશ ન પામે. એટલે વિસર્જન એટલા માટે લીધું છે, એ ક્યારેક નાશ પામી શકે છે. તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યા નથી ત્યાં સુધી ઉપશમ સમ્યક તો કહીએ છીએ. ત્યારે શું છે કે મિથ્યાત્વનું જે આવરણ છે એ સત્તા મારી છે. ઉપશમ સંકેતના કારણે ઉદયમાં આવે તો મિથ્યાત થઈ જાય, ત્યાં સુધી ઉપશમ સમ્યક તો કહીએ છીએ. આત્માને આવરણ ઉદય આવે ત્યારે પ્રતિથી પડી જાય તેને સાસ્વાદન સમય તો કહીએ છીએ. આ બીજું ગુણસ્થાન છે, સાસ્વાદન નામનું બીજું ગુણસ્થાન છે પડતાનું. અત્યંત પ્રતિથી થવાના યોગમાં સત્તાગત અલ્પભૂતગળનું વેદવું જ્યાં રહ્યું છે તેને વેદક સમય તો કહીએ છીએ. અત્યંત પ્રતિથી થવાના યોગમાં સત્તાગત અલ્પભૂતગળનું વેદવું થાય છે. આ જે સંકિત વેદની જેને કહેવામાં આવે છે, આ ક્ષુપસમ સંકિત હોય ત્યારે બને છે. ક્ષુપસમ સંકિતના કાળમાં શું છે, ક્ષય અને ઉપશમ એવી પ્રકૃતિઓ છે. એમાં બાકી બધી પ્રકૃતિનો ક્ષય છે, પણ જે સંકિત વેદની જેને કહેવામાં આવે છે એનો ઉદય વર્તે છે. અલ્પભૂતગળોનું વેદવું છે ત્યાં. તેને વિદક સમયકો કહીએ છીએ અથવા ક્ષોભસમ સમયકો પણ એને જ કહેવાય છે. ઉદગળ તો ઉદય છે ને, ઉદયને ભોગવે છે ત્યાં. એટલે સંકિત વેદની નામનું જે કર્મ છે એ કર્મને ભોગવે છે, પણ વિચાર નથી થતો. એટલે ત્યાં અત્યંત પ્રતીતિ થવાનો યોગ છે. અંદરમાં ભાવમાં અત્યંત પ્રતીતિ થાય છે એમ લેવું છે. એમને કેટલું જ્ઞાન હતું, બધું લખ્યું છે એમને. પોતાને મને શાસ્ત્ર માટે આટલું જ્ઞાન ન થાય, એમનો ગુરુ હતા નહીં આ ભાવમાં, પણ જ્ઞાન કેટલું હતું એટલે આપણે સમજાવવું પડે. પાછા એ તો અન્ય મતમાં આવ્યા હતા, કઈ જૈનપુરમાં જૈનમાં ન હતા. શાસ્ત્રમાં તો બધું જ્ઞાન થઈ જતું હતું. આ તો એમનો બહુમાન થાય એવો બધો વિષય છે. શાસ્ત્ર વાંચે એટલે બધું જ્ઞાન થઈ જાય, પૂછવું ન પડે આનું શું. સમજે એમ નહીં, બીજાને સમજાવી શકે એટલું સ્પષ્ટ જ્ઞાન થતું હતું. તથારૂપ પ્રતીત થઈ અન્ય ભાવ સંબંધી અહમ મમત્વ હર્ષ શોક આદિ ક્રમે કરીને ક્ષય થાય. આવું જયારે સમ્યક દર્શન થાય ત્યારે અન્ય ભાવ સંબંધી જે અહમપણું છે, મમત્વ છે, હરક્ષોક થાય છે, એ બધા આસ્તે આસ્તે ખલાસ થઈ જાય. મનરૂપ યોગમાં તારતમ્ય સહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિને પામે છે, અને જે સ્વરૂપ સ્થિરતા ભજે તે સ્વભાવ સ્થિતિને પામે છે. મનરૂપ યોગમાં તારતમ્ય સહિત જે કોઈ ચારિત્ર આરાધે, એટલે કે ઉપયોગને આત્મામાં સ્થિર કરવાનો પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે તે સિદ્ધિને પામે છે. પુરુષાર્થ કરે તે સિદ્ધિને પામે છે. અને જે સ્વરૂપ સ્થિર અને જે સ્વરૂપ સ્થિરતા ભજે ત્યાં ઉપયોગ લીન થાય ત્યારે તે સ્વભાવ સ્થિતિને પામ્યો, સમાધિને પામ્યો એમ કહેવામાં આવે છે. નિરંતર સ્વરૂપ લાભ સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાય કર્મના ક્ષય પ્રાપ્ત છે. તેરમે ગુણ સ્થાને બધા અનંત વીર્ય પ્રગટ થયું ને ત્યાં નિરંતર સ્વરૂપ લાભ છે પૂરેપૂરો, અથવા સ્વરૂપાકાર ઉપયોગનું નિરંતર પરિણમન રહે છે. ઉપયોગ જ્યાં તો પછી ફરતો નથી એ વગેરે સ્વભાવ, એવો સ્વભાવ છે એ પ્રગટ થાય છે ક્યારે, કે અંતરાય કર્મનો ક્ષય થાય ત્યારે. તેરમા ગુણ સ્થાને કેવળ સ્વભાવ પરિણામે જ્ઞાન, તે કેવળ જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે, પૂરેપૂરું જ્ઞાન સ્વભાવ પરિણામે પરિણમ્યું, તે કેવળ જ્ઞાન છે. કેવળ એટલે પૂરેપૂરું પરિણમી ગયું સ્વભાવ પરિણામે. આ પ્રકારે જીવના સ્વભાવ વિભાવ પરિણામો પર પ્રકાશ પાડ્યો છે મને 710માં. પોતાને જે જે ભાવો આવેલા ને તે નોંધ કરેલા છે, અંગત નામ છે. નિવૃત્તિ ક્ષેત્રમાં ડાયરી લખી હોય નિવૃત્ત છે, વડવામાં લખાણ થયું છે, વડવામાં લખ્યું, પછી રાળ જ આવ્યા છે.
સુસંત